તારીખ 31/10/1991 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 6
અને એને સારું માને છે તો એ પણ જો છે એવું છે એ વખતે પુણ્ય ભાવ કર્યો ને પુણ્ય ભાવ કર્યો પાપને સામે પુણ્ય ભાવ કર્યો એ પણ એક વિકારી ભાવ છે અને એને સારું માને એમ કહેવું
જે પેલા ભૂલ કરી હતી એનું પ્રાયશ્ચિત કર્યું એ અપેક્ષા એ ઠીક છે, પણ એ ભાવ જે છે એ ભાવ ઠીક છે એમ કરો તો એમાં આમ પણ આવી જાય ને, કરતા પણ આવે, અહમ પણ આવે, મમત્વ બુદ્ધિ થાય, એટલે જાતિની ઓળખ કરવી મહત્વનો વિષય છે, નહીતર જુદા જુદા વેશ ધારણ કરીને શું ભાવ આવે, પ્રાયશ્ચિત નો વેશ ધારણ કર્યો લ્યો, પેલા આ જીવે પાપ ભાવ કર્યો, પછી એ પાપ નો પ્રાયશ્ચિત કરવાનો ભાવ કર્યો, ઈ સ્વભાવ નો વેશ એવો છે કે એનો નકાર કેવી રીતે આવે, એનો નકાર કેવી રીતે આવે, જાતની ઓળખાણ વગર વિધિ નિષેધ યથાર્થ નો થાય, નાયક ની જાતિ જુદી છે એટલે સ્વભાવ જાતિ જુદી છે અને વિભાવ જાતિ જુદી છે, વિભાગ જાતિનો કોઈ પણ કણિયો આવે એટલે એ નિષેધ જે છે, નિષેધ વાયોગ્ય છે, આ કાયદો છે, આ કાયદો
ઠીક પણ મનાઈ જાય છે તો આ તો
હા તો અનુમોદ નથી કે શું પણ એમનો કીધું એ બીજો દાખલો લીધો હતો કે પૂર્વે એવા પરિણામ સારા કર્યા કે અત્યારે મનુષ્ય તો થયો દેવગુરુ શાસ્ત્ર નો યોગ થયો, જ્ઞાની નો યોગ થયો, આ સત વાર્તા નો યોગ થયો, તો ગુરુ એવા પુણ્ય કર્યા સારા કર્યા ને, ના પડે એ અનુમોદના થઈ જાય છે, એને અપ્રતિક્રમણ ચાલુ રાખ્યું છે, પ્રતિક્રમણ નથી કર્યું, અપ્રતિક્રમણ એને ચાલુ રાખ્યું છે એમ કેવું છે. એટલે મનુષ્ય થયો તેથી શું થયું અને આ બધું મળ્યું તેથી શું થયું, મેં સાર્થક શું કર્યું, જે કઈ મળ્યું તો પુણ્ય પરિણામ ના ફળ રૂપે મળ્યું, પણ વર્તમાનમાં જો હું મારો આત્મહિત ન સાધુ તો એની સાર્થકતા શું છે, શું સાર્થકતા છે, એટલે એમાં શું છે કે નહીતર સંતોષાઈ જવાનો દોષ આવવાનો જ છે, અને સંતોષાય કોઈ પણ પર્યાયમાં સંતોષાનો દર્શન મોચી હતી, દર્શન મોને અહીંયા છેડો અડી જાય છે સીધો, દર્શનનો છેડો એટલે કે દર્શનમાં સીધો કરંટ આવે ને દર્શનમાં મજબૂત થઈ જાય, પાવર આવી જાય દર્શનમાં, બધું ભલે જે કાંઈ કર્યું એને વર્તમાન સ્થિતિ છે એમાં અત્યારે હવે અત્યારે શું કર્યું, મેં મારા હિત માટે અત્યારે મેં શું કર્યું, આ તપાસવા ગાથા ચાલી ટેપમાં અત્યારે બંધ અધિકારની 384-85 ત્રણ ગાથા સાથે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન આ જીવ પરદ્રવ્યના નિમિત્તે કરે છે, આ નિમિત્ત પરદ્રવ્ય છે, સિદ્ધાંત એ છે કે જીવ સ્વભાવથી બંધનો કરનારો નથી, બંધ અધિકાર છે ને સ્વભાવથી બંધનો કરનારો નથી, પરગ્રહનું નિમિત્ત છે, બંધ થાય છે એમાં પરગ્રહનું નિમિત્ત છે. ઉપાદાન પોતે પરગ્રહનું નિમિત્ત નથી, બંધનું નિમિત્ત નથી. બંધનું નિમિત્ત પરદ્રવ્ય છે, એ એક સિદ્ધાંત છે. અને શાસ્ત્રની અંદર પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન ટાળવાનો ઉપદેશ છે. બે પ્રકારે દ્રવ્ય અને ભાવે. તો જો પરદ્રવ્ય નિમિત્ત ન હોત તો દ્રવ્યનો ઉપદેશ ન હોત, એકલા ભાવનો ઉપદેશ હોત એમ કેવું છે. ભાવ બંધ થાય છે ને, ત્યારે આચાર્ય મહારાજ એમ કહ્યું કે ઉપદેશ બે પ્રકારે છે, દ્રવ્ય અને ભાવે. ભાવે પણ આ જીવ અપ્રતિક્રમણ કરે છે અને દ્રવ્ય પણ અપ્રતિક્રમણ કરે છે. દ્રવ્ય ભાવ બેનો ઉપદેશ છે એ એમ બતાવે છે કે પરદ્રવ્ય નિમિત્ત છે. આમાં ક્યાં સંતુલન રહે છે? હવે આપણે સંતુલનનો દ્રષ્ટિકોણ લઈએ કે કેટલાક જીવો એમ લઈએ કે ભાવે બંધ છે ને, પરદ્રવ્યની ક્રિયાથી ક્યાં બંધ છે? માટે પરદ્રવ્યની ક્રિયા ભલે મને હો, હું તો ભાવ છે ને એ નહીં કરું. પણ કેટલીક પરદ્રવ્યની ક્રિયાની સાથે ભાવનો અનિવાર્ય સંબંધ છે. ભાવના સંબંધ વગર પરદ્રવ્યની ક્રિયા થતી નથી. અને આ દલીલ ઠેઠ અરિહંત પદમાં સ્વતંબરની સામે દિગંબર શાસ્ત્રમાં આવે કે જો તીર્થંકર કેવડી આહાર લીએ છે તો આહારનો કવળ ભાવ વિના મુખ સુધી ગયો, અને મુખમાં જે કવળ ગયો એ ભાવ વિના ગળે ઉતર્યો. પરદ્રવ્યની ક્રિયા સ્વયં થઈ ભલે થઈ, પણ ભાવ વગર નિમિત્ત નૈમિત્તિક કેટલીક ક્રિયાઓ થતી નથી. માટે અહીંયા નિમિત્ત નૈમિત્તિક શબ્દની જાહેરાત છે. એ શબ્દ વાપરો છે કે અહીંયા નિમિત્ત નૈમિત્તિક શબ્દની પણ જાહેરાત છે. કેટલાક કાર્યો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે ભાવ વગર દ્રવ્ય ક્રિયા નથી હોતી. એ વાત જો ન સમજવામાં આવે તો એકાંત પકડાશે કે પરદ્રવ્ય મારાથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન છે, મારે શું લેવા દેવા છે? ભલે પરદ્રવ્યની ક્રિયા હોય મારે મારા સંયોગમાં, ભાવમાં હું નહીં કરું તો કે નહીં. તારા ભાવ વગર કેટલીક પરદ્રવ્યની ક્રિયા પણ નહીં હોય. માટે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ઉપદેશ દ્રવ્ય ને ભાવે બે પ્રકારે છે. મિત્ર એક જ પ્રકારે ઉપદેશ આવ્યો હોત કે તું ભાવને સંભાળ, દ્રવ્યની ચિંતા કરતો જ નહીં તો શાસ્ત્રમાં એમ કીધું છે કે નહીં, તું ભાવે પણ છોડ અને દ્રવ્ય પણ છોડ. બે પ્રકારે ઉપદેશ છે એ વાત આગમને લીધી છે. આગમમાં આ શા માટે આમ લીધું છે, આવો ઉપદેશ શા માટે કર્યો છે આ શાસ્ત્રને, એમ કરીને નિમિત્ત નૈમિત્તિક સંબંધની જાહેરાત કરી છે. અને જે સ્વભાવથી નહીતર તો સ્વભાવથી જ બંધનો કરતા ખરે. સ્વભાવથી જ બંધનો કરતા ખરે, આ સ્વભાવથી બંધ નો કરતા નથી. જયારે જીવને બંધ થાય છે ત્યારે એ પરદ્રવ્ય અવલંબન લે છે, અને પરદ્રવ્ય નિમિત્ત હોય જ છે. પરદ્રવ્ય નિમિત્ત વિના એકલો જો બંધ થતો હોય તો ત્રણે કાળે બંધ થયા કરે ને કોઈ જીવ મુક્ત ન થાય. છૂટે એક સમયસારની એટલી એક કથામાં ઘણું ઊંડા છે. સ્વભાવથી કરતા હોય બંધ નો તો બંધ કોઈ દિવસ ન ટળે, કોઈ મુક્ત ન થાય. એ તો વાત લીધી કે મોક્ષ જ નહીં થાય કોઈનો. એકદમ પદ્ધતિ સર નિરૂપણ છે આચાર્ય મારા, એકદમ પદ્ધતિ સર.
બે
મહિના થી નીકળેલા છે, પોલ્યુશન કરવા ગયા હતા જામનગર લાલચંદભાઈને સાંભળવા. ત્યાર પછી એક આદમીનો રાજકોટ મુકાઈને કાલ રાત્રે મળ્યા હતા ચર્ચામાં, આપણે રાત્રે ટેપમાં મળ્યા હતા. ટેપ પછી તો હું તો ભાવનગર આમાં ભાઈ તપાસ કરી હતી, પણ કીધું ભાઈ આ નથી. એટલે ભાવનગર આવવાનો વિચાર કર્યો, કાલ મળી ગયા.
ભાવનગર કેમ ગયા હતા?
ભાવનગર હું નથી એમ, પણ અહીંયા સાંભળવા મળ્યું હતું. કદાચ નહીં આવ્યા હોય કે બારગામ છે કે કદાચ નહીં આવ્યા. આપડે તો 25મી રાત્રે આવ્યા, 26, 27, 28, 29 તેમ 3:30 દિન એમ રહે ભાવનગર. કીધું જરા ગયું
પતા નહીં લખાય ને સાહેબ?
આમ નહીં પતા નહીં ચાલે, કિસી કો પતા નહીં ચાલે અહીંયા વાલે. કોઈ બી જનરલ ચર્ચા ચાલે છે કે ગમે તે પ્રશ્ન ચાલશે.
અભી તો પ્રતિભાસ માં ભાઈ કે સૂત્ર ચાર કા ખુલાસા થવા આપે. ભાઈ કા જો ચાર સૂત્ર મેં જાણનાર હું, જાણનાર જનાય છે એ મેં જાણનાર, પર જણા તમને મેં જાણનાર હું કરનાર નથી. જાણનાર જણાય છે પણ જણા તો નથી.
ઇસ વિશે કહે છે લિયા કે જ્ઞાન સર્વજ્ઞને પ્રકાશે છે, કારણ કે જ્ઞાનનો વિષય ન થાય તો એને જ્ઞેય એવું નામ પણ ન મળે. કિસી ભી પદાર્થ કો જ્ઞેય સંજ્ઞા મિલતી હૈ ક્યો? તો જ્ઞાન ઇસકો પ્રકાશતા હૈ, ઇસલિયે જ્ઞેય ના એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ પડતા હૈ. એક વાત તો વો હૈ, જ્ઞાન પોતે જ સ્વસંવેદ્યમાન છે, એટલે જ્ઞાન પોતે પોતાથી વેદવામાં આવે એવું છે. બહુ સારી રીતે. અને જ્ઞાનમાં અન્ય જ્ઞેયને વેદવાનો ગુણ નથી, આ નાસ્તિક કરે. જ્ઞાનમાં તીન મુદ્દા, આ ત્રણ મુદ્દા ધ્યાનમાં લેવા દીધે છે. જ્ઞાન સર્વજ્ઞને પ્રકાશે છે, કોઈ પદાર્થ એવો નથી કે જ્ઞાન એને ન પ્રકાશે, કારણ કે જ્ઞેયત્વ છે એનામાં, પ્રમેયત્વ છે. કોઈ કોઈ પ્રમેયત્વ ગુણ વિનાનો નથી અને કોઈમાં જ્ઞેયત્વ નથી એવું નથી કે જ્ઞાનથી કોઈ પદાર્થ અજાણ્યો રહે, અંજાના કોઈ પદાર્થ નહીં રહે છે. એક વાત એ વાત જાણવા પૂરતું જ્ઞાન જ્ઞેયના સંબંધ પૂરતી વાત થઈ. બીજો એ જ્ઞાનની અંદર પ્રધાન ધર્મ છે વેદવાનો. વેદવું કહો, અનુભવવું કહો કે ભોગવવું કહો, એક અર્થ છે. ત્રણે શબ્દો એક અર્થ છે. બીજું કે જ્ઞાન પોતાના સિવાય કોઈને વેદી શકે નહીં, કોઈને અનુભવી શકે નહીં, કોઈને ભોગવી શકે નહીં. આ એકદમ ક્લિયર કટ જ્ઞાનના વિષયની અંદર ચોખ્ખો વિષય આટલો છે. હવે તો પણ આમ હોવા છતાં પણ જ્ઞાન પરને જાણતું નથી, જ્ઞાન પરને જાણતું નથી એવું કથન આધ્યાત્મિક પ્રકરણમાં છે. ક્યાં છે?
આધ્યાત્મિક
આધ્યાત્મિક પ્રકરણમાં છે. આધ્યાત્મિક પ્રકરણ શા માટે અહીંયા લીધું? કે પ્રકરણ બે ચાલે છે શાસ્ત્રની અંદર, આગમિક અને આધ્યાત્મિક. તો આગમિક જે કથન છે એનો બહુ ભાગ વસ્તુ સ્થિતિનું નિરૂપણ કરવાનો છે, વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરવાનું છે. અધ્યાત્મનો જે પ્રકરણ છે એમાં સ્વરૂપ નો આશ્રય કરવાનો અધિકાર છે. સ્વરૂપ નું અવલંબન કેમ લેવું, અને અવલંબન ભૂત વિષય કેવો છે, આટલો અધ્યાત્મ નો વિષય છે. આ સિવાયનો બધો આગમ નો વિષય છે. આટલો વિભાગ સમજ્યા પછી હવે ફરીને આપણે લઈએ કે જ્ઞાન પરમે જાણતું નથી એવું જે કથન આધ્યાત્મિક પ્રકરણમાં છે, એટલે એક વિભાગ જુદો લીધે તેમાં રહેલા અર્થ ગાંભીર્યને આત્માર્થી જીવોએ સ્વહિતના લક્ષ્ય પૂરેપૂરી ગંભીરતાથી અવધારવું યોગ્ય છે. શા માટે આટલું વજન આ વિષય ઉપર દીધું કે આમાં જો થોડીક ચૂક થાય કે આગું પાછું થાય એટલે તત્વનું ખૂન થશે. સિદ્ધિ આત્માના હિતના હિત થવાને બદલે અહિત થશે, હત્યા થઈ જાય, આ પરિસ્થિતિ ઉભી થાય છે. એટલા માટે આટલા શબ્દો વાપર્યા ફરીને કે તેમાં રહેલા અર્થ ગાંભીર્યને આત્માર્થી જીવોએ સ્વહિતના લક્ષ્ય, લક્ષ્ય છોડ્યા વગર નહીં ચાલે, પૂરેપૂરી ગંભીરતાથી અવધારવું યોગ્ય છે, અંગીકાર કરવો યોગ્ય છે. અન્યથા આ વિષે વિપર્યાસ ઉત્પન્ન થવાની સંભાવના અવશ્ય છે. અત જ્ઞાન પરને જાણતું નથી ત્યાં જ્ઞાનની શક્તિ જે નિશ્ચયથી સ્વપ્ર પ્રકાશક છે, જ્ઞાનમાં શક્તિ છે, જે શક્તિ છે એ નિશ્ચય સ્વરૂપ છે જ્ઞાનનું. જ્ઞાનનું જે શક્તિ નું સ્વરૂપ છે એ નિશ્ચય સ્વરૂપ છે. જે નિશ્ચયથી સ્વપ્ર પ્રકાશક શક્તિ છે તે સર્વજ્ઞેયોને પ્રકાશે છે, જે પહેલું પદ લીધું છે. કોઈ જ્ઞેય બાદ નથી રહેતું પ્રકાશમાં, એવી એનામાં શક્તિ છે. અને એ શક્તિ 13મા ગુણ સ્થાને પૂરેપૂરી પ્રગટ થાય છે. એટલે કેવળીના જ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે, અને તેમ છતાં કેવળી નિરવશેષ અંતર્મુખ રહે છે. જ્ઞાન મેં સ્વભાવ કા પરિપૂર્ણ આવૃતપણા નહીં હૈ, જ્ઞાન મેં સ્વભાવ અંશ ખુલ્લા હોને છે, પૂરા આવૃત નહીં હૈ જ્ઞાન. દૂસરે સર્વગુણ મેં પૂરા વિપર્યાસ હૈ, જ્ઞાન મેં અધૂરા વિપર્યાસ હૈ, પૂરા વિપર્યાસ નહીં હૈ. ઉગાડ કા મતલબ નહીં હૈ, સ્વભાવ ખુલ્લા હૈ ઓર વિભાવ ભી હૈ જ્ઞાન કા. જ્ઞાન મેં પૂરેપૂરા સ્વભાવિક જ્ઞાન હોવે તો જ્ઞાન સમ્યક હો જાવે. ફિર ભી સાધક દશા મેં સમ્યક જ્ઞાન મેં જીતની પ્રસન્નમુખતા હોતી હૈ ઉતના વિભાવ હૈ, લેકિન પરકા એકત્વ નહીં હૈ. તો જ્ઞાન કા પ્રકરણ ઇસલિયે સારા જ્ઞાન કા પ્રકરણ લિખા હૈ ઇધર. એક, બે, ત્રણ, બે, પાંચ, બે, સાત, આઠ પેજ મેં લિખા હૈ જ્ઞાન કા પ્રકરણ, કે કહાં કહાં જ્ઞાન કૈસે કૈસે કામ કરતા હૈ, મિથ્યાત્વ અવસ્થા મેં જ્ઞાન કી સ્થિતિ કૈસી, સમ્યક અવસ્થા મેં છદ્મસ્થ મેં જ્ઞાન કી સ્થિતિ કૈસી, ઓર કેવલ જ્ઞાન મેં જ્ઞાન કી સ્થિતિ કૈસી, ઓર જ્ઞાન કે દૂસરે દૂસરે ધર્મ કૈસા કૈસા, જ્ઞાન મેં જાનના ક્યા, જ્ઞાન મેં વેદના ક્યા. દોનો બાત બહુ મહત્વપૂર્ણ હૈ. જાનને મેં વેદના નહીં હૈ, વેદને મેં જાનના ઓર વેદના દોનો હૈ. જાન લિયા, લેકિન જાન લિયા તો વેદા નહીં. જૈસે ઘડી મેં 10 બજા હૈ, લેકિન મેં ઉસે વેદા નહીં, ઇસકા અનુભવ નહીં ક્યા, 10 બજા હૈ ઉતના જાના મને. તો એ વાત હૈ કે જ્ઞાન પરને જાણતું નથી ત્યાં જ્ઞાનની શક્તિ જે નિશ્ચયથી સ્વપ્ર પ્રકાશક છે તે સર્વજ્ઞને પ્રકાશે છે તેનો નિષેધ કરવાનો હેતુ અહીં નથી. ક્યાં જ્ઞાન પરને જાણતું નથી એમ કહેવા છતાં પણ સ્વપર પ્રકાશકપણાના સ્વભાવનો નિષેધ કરવાનો અંદર હેતુ નથી. શક્તિનો નિષેધ કરવાનો હેતુ નથી એમાં. કોઈ અધ્યાત્મના હેતુથી એ વાત કહેવાયેલી છે, સ્વભાવના નિષેધ કરવા માટે કહેવાયેલી નથી. આપને કોઈ વાત કહી, કિસ કારણ સે કહી? પ્રયોજન છે, હમે સ્લીપ નહીં હોના હૈ.
તો યે પ્રયોજન કે લિયે યે બાત સહી કહી હૈ.
ઠીક હૈ, પ્રયોજન કી સિદ્ધિ હોતી હૈ. પ્રયોજન કી જબ સિદ્ધિ હોતી હૈ તો બાત સહી હૈ. પ્રયોજન સાધને મે બાત હો સકે તો શાસ્ત્ર કથન હૈ, આધ્યાત્મિક શાસ્ત્ર કા યે કથન હૈ. જ્ઞાન પર કો નહીં જાનતા વો આધ્યાત્મ શાસ્ત્ર કા કથન હૈ. સમયસાર મે વો આતા હૈ, નિયમસાર મે વો આતા હૈ, આ સકતા હૈ. અર્થ ગાંભીર્ય બરાબર લેના.
સ્વભાવ પ્રકાશક શક્તિ કા અભાવ નહીં હુઆ,
અભાવ નહીં હુઆ ના ઉસકા નિષેધ ભી કિયા હૈ કહેને વાલો ને, નિષેધ નહીં કિયા હૈ ઇસકા. જૈસે હમ નિયમ સાર કા બાત લેવે કે કેવળ જ્ઞાન વ્યવહાર નહીં થી પર ને જાણે છે, બરાબર એસા શબ્દ પડાય પદ્મ પ્રમોદારી દેવ ટીકાકાર મુનિરાજે ઇસકા શબ્દ એસા પડાય કે કેવલ જ્ઞાન વ્યવહાર નહીં થી પરને જાણે છે. તો વો વાત કેવલ જ્ઞાન કે લિયે નહીં હૈ, શ્રુત જ્ઞાની કે લિયે હૈ. ક્યું કે કેવલ જ્ઞાન મે નહીં હૈ નહીં. ક્યા નય કક્ષા કો ઉલ્લંઘન કરકે
નયાતીત હો
ગયા, નયાતીત હો ગયા. ફિર કેવળ જ્ઞાન વ્યવહાર નહીં છે કેસે જાણતા હૈ પર કો?
જો પ્રતિવાજ કા
શબ્દ એસા લિયા કે કેવળ જ્ઞાન વ્યવહાર નહીં છે પર લોકા લોક કો જાણતા હૈ, એસા શબ્દ પડાય. તો કેવળ જ્ઞાન મે તો નહીં નહીં હૈ, કેવળ વ્યવહાર નહીં છે કેવળ જ્ઞાન જાણે વો બાત હી નહીં હૈ. માં તો વસ્તુ તો વો બાત તો હૈ નહીં, और कहने वाले भी मुनिराज को पता है अच्छी तरह, फिर भी शब्द ऐसे आए हैं क्लियर. तो इसका मतलब ये हुआ कि अगर हम केवल ज्ञान का व्यवहार नहीं से कथन करें तो क्या
कथन के बाद,
अगर हम केवल ज्ञान का व्यवहार नहीं से कथन करें तो व्यवहार नहीं से हम ऐसा कथन कर सकते हैं कि वो लोकालोक को जानते हैं. ये बात कथन विवक्षा की है, ज्ञान की नहीं है. क्योंकि केवल ज्ञान को नहीं 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 है ही नहीं.
कथन से
काल
इसका मतलब नहीं है व्यवहार से काल. व्यवहार से जो कहा कि व्यवहार कथन से कह सकते हैं
नहीं, नहीं, उसमें दूसरी बात है. उसमें वो बात है कि लोकालोक केवल ज्ञान में प्रतिबिंबित होता है, वो बात सही है. केवल लोकालोक का प्रतिभास केवल ज्ञान में आता है, वो बात सही है. और केवल ज्ञान में ऐसा विशेष अनेक ज्ञेयों की आकृति उत्पन्न होती है, वो बात भी सही है. फिर भी तन्मयता नहीं होती. क्या लोकालोक से तन्मयता नहीं होती, एक बात, इसलिए वो भिन्न रहता है. दूसरा कि बात तो हम ज्ञान की करते हैं और बीच में ले आते हैं लोकालोक. तो बात उपादान की करने और निमित्त प्रधानता से करने, वही व्यवहार हो गया दो बीच का. इसलिए व्यवहार है. व्यवहार होने का दो कारण है कि पर से स्व की बात करना वो व्यवहार है. ज्ञान तो स्व है पर से बात करते हैं वो एक व्यवहार है. फिर भी पर से तो तन्मय होता नहीं है, फिर भी वो उसको जानता है ऐसा कहते हैं, वो भी व्यवहार है. दो कारण से व्यवहार कहा है, दो कारण से उसको व्यवहार कहा है. लेकिन प्रतिभास ही नहीं आता है या उसकी आकृति उठती नहीं है, ज्ञाकार झलकता ही नहीं ज्ञान में, ऐसी बात नहीं है, तो फिर स्वपर प्रकाशक शक्ति का निषेध हो जाएगा. तो एक तो स्वपर प्रकाशक शक्ति को हम ठीक तरह समझे, नंबर एक. दूसरा कि जब ये कथन भी शास्त्र में आता है कि ज्ञान पर को जानता ही नहीं, तो इसका मतलब क्या है? शास्त्र कथन है, हमें मान्य है, अच्छी, हमें उसको सही रूप से समझना है, उतनी बात है। इससे गड़बड़ से समझ ले रहे तो अपने कोई नुकसान होने वाला है। आध्यात्मिक कथन थे एम कही शकाय खरू, आध्यात्म भाषा थी एम कहवामां दोष नथी। પણ દોષ ત્યારે આવે કે જો સ્વપર પ્રકાશક શક્તિનો ભાવમાં નિષેધ થતો હોય તો, કથનનો દોષ નથી, સમજણનો દોષ છે, કથનનો દોષ નથી, દોષ સમજણનો છે, કેમ કે કથન તો વાણી રૂપ છે, ભાષા રૂપ છે, તુદગળ રૂપ છે, એને દોષ નથી, એને શું દોષ છે? એ તો તુદગળાત્મક છે। જે દોષ છે એ જીવના પરિણામમાં છે, તો સવળી સમજણ તે નિર્દોષતા છે, અને સમજણનો વિપર્યાસ તે જ્ઞાનનો દોષ છે। તો કોઈ કથન ગમે તેમ કે, એનો વાંધો કોઈ દિવસ નહીં લેવો। કોઈ આમ કે છે કે જ્ઞાન ખરેખર જાણતું નથી, આ વાત બરાબર છે, બરાબર નથી એમ કયો? જામનગરના જવાબ માટે હું સ્વતંત્ર છું, જવાબ માટે હું તમારો બંધાયેલો નથી, તમે હા અથવા ના માં જવાબ આપો, એટલે જવાબમાં તમે મને બાંધી દો તો પછી તમારે મારી પાસેથી જવાબ લેવાની જરૂર નથી। જવાબ તો હું મારી રીતે આપીશ, જવાબ તમારી રીતે નહીં આપું, મંજૂર છે તો વાત કરું। જુઓ, કથનનો દોષ નથી કીધો, આ ભાષાનો દોષ ક્યાંય જોવો નહીં, જ્ઞાનનો દોષ અણસમજણથી થાય છે, સમજણથી કયું હોય તો કોઈ દોષ નથી। તો વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં બરાબર છે કે નહીં એટલું તપાસી લો, તે બરાબર સમજીને કહે છે તો ગમે તે ભાષા વાપરે, એની સામે વાંધો લેવાની જરૂર નથી, અને સમજ્યા વગર કહે તો સાચું પણ એનું ખોટું છે, સાચું કહે તો ખોટું છે, સાચું કથન એના માટે ખોટું છે। પોપટ બોલે બે દો ઓર દો ચાર હોતા હૈ, ક્યા વો સહી હૈ? ઉસકો ગણિત કા જ્ઞાન હૈ ક્યા?
ભાષા જ્ઞાન સહી હૈ, ભાષા સહી હૈ,
ભાષા સહી હૈ, લેકિન જ્ઞાન નહીં હૈ તો ભાષા ભી સહી નહીં હૈ। પોપટ બોલતા હૈ રામ રામ, તો ઉનકો તો ખ્યાલ નહીં હૈ કે રામ ભી કોઈ ફલ હોગા, જૈસે સીતાફલ હૈ રામ ફલ હોગા, ઇસલિયે મુજે રામ રામ બુલાતે હૈ લોગ, સીતાફળ તો આતા હૈ, રામ ફળ ભી આતા હૈ, ઇસલિયે રામ ફળ બુલાતે હૈ, મુજે કોઈ ખાને કી ચીજ હોગી, તો ઉસકા રામ રામ સહી નહીં હૈ। એટલે શું, સમજણ ચોખ્ખી હોવી જોઈએ, કોઈ પણ વિષયની એકદમ ચોખ્ખી સમજણ હોય તો ક્યાંય ભૂલ થવાનો, બુદ્ધિપૂર્વકની ભૂલ થવાનો, એટલે ગ્રહિત મિથ્યાત્મનો અવકાશ નહીં રહે। પછી અગ્રહિત છોડવા માટેની વાત તો આગળની જુદી જ છે, પણ આ તો બરાબર ક્લિયર રહીએ, નહીં તો ગ્રહિતમાં છે। આ બધા બહુ ગંભીર વિષયો છે, એટલા બધા ગંભીર વિષયો છે કે જરાક ચૂક થાય ત્યાં ગ્રહિતમાં સીધો છે, કેમ કે આ તો પ્રયોજનનો વિષય છે। આત્માને સાધે, આત્માનું સ્વરૂપ અને આત્માને સાધવું, સ્વરૂપને સાધવું, બે મુદ્દા તો એટલા પ્રયોજનમાં છે કે જરાક ચૂક કરે એટલે ગ્રહિત મિથ્યાત્મ વિયો જાય। તેનો નિષેધ કરવાનો અહીં હેતુ નથી, સ્વપર પ્રકાશકનો નિષેધ કરવાનો અહીં હેતુ નથી, પરંતુ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી નિમ્ન ત્રણ ન્યાયો અહીં વિચારી શકાય। અધ્યાત્મનો વિષય છે અને ત્રણ અધ્યાત્મના ન્યાયો અહીંથી નીકળે છે, એક નહીં ત્રણ ત્રણ ન્યાય નીકળે છે આ એક જ વચનમાંથી, અને બહુ સુંદર ન્યાયો નીકળે છે। યથા, એક, કે જે જ્ઞાન રસના રસીલા જ્ઞાનીઓ છે, હવે જ્ઞાન ની મસ્તીમાં આવ્યા છે, જ્ઞાન નો રસ ચડ્યો છે, જ્ઞાનાનુભવ ની મસ્તીમાં છે, એવા જ્ઞાનીઓ જ્ઞેયાકાર જ્ઞાન ને ગૌણ કરતા થકા, જો જ્ઞાન કા બહિરંગ હૈ, જ્ઞેયાકાર જ્ઞાન કોણ છે? જ્ઞાન નું બાહ્ય અંગ છે, અંતરની મસ્તીમાં છે, એટલે બાહ્ય અંગ ને ગૌણ કરે છે. એટલા ગૌણ કરે છે, એટલો બાહ્ય અંગ ને ગૌણ કરે છે, અને જ્ઞાન ને જ્ઞાન સામાન્યમાં એકાકાર કરતા થકા, પંદર ગાથા, તે પ્રકારની મસ્તીમાં પરજ્ઞેયને અત્યંત ગૌણ કરતા થકા આવા વચનને પ્રકાશે છે. તે જ્ઞાન પર ને જાણતો નથી, વિચ્છેદ કરીને જ્ઞાન સામાન્યમાં એકાકાર થાય છે, ત્યારે જ્ઞાન પ્રગટ પણ અનુભવમાં આવે છે. ત્યાં સુધી જ્ઞાન અનુભવમાં નથી આવતું. જેને જ્ઞાનથી જ્ઞાનનો અનુભવ કરવો હોય, તેને જ્ઞેયાકાર જ્ઞાનનો વ્યવચ્છેદ કરવો જોઈએ, એટલું એને ગૌણ કરવું જોઈએ. બીજું નંબર 2, જ્ઞાન પરને વેદતું નથી, વેદી શકતું પણ નથી. વેદતું નથી એટલે વેદી શકતું પણ નથી, એવી વસ્તુ સ્થિતિને સૂચવવા ઉક્ત વચનામૃત ન્યાય સંપન્ન છે. વેદન મેને અનુભવન,
શ્રદ્ધા કામ
નહીં, અનુભવન વેદન મેને અનુભવન,
શ્રદ્ધા ગુરુ
નહીં, જ્ઞાન કે પર્યાય, અનુભવન જ્ઞાન કે પર્યાય,
પ્રતીતિ
પ્રતીતિ શ્રદ્ધા કે પર્યાય હૈ, લેકિન અનુભવન જ્ઞાન કે પર્યાય. અનુભવન ઓર પ્રતીતિ અમીના ભાવી રહેતા હૈ, જૈસે કે હમ સૂક્ષ્મ જ્ઞાન મેં એસા જાનતે હૈ, ક્યા જાનતે હૈ, કે યે અશાતા હૈ શરીર કી પર્યાય હૈ ઓર મેરે સે ભિન્ન હૈ, ક્યા જાનતા હૈ, મેરે સે ભિન્ન હૈ ક્યોંકિ શરીર કી પર્યાય અશાતા હૈ. ઓર જબ અશાતા કા વેદન આતા હૈ, અનુભવન આતા હૈ, તો મુજે દુઃખ હોતા હૈ, મુજે પીડા હોતી હૈ, એસા લગતા હૈ, તો વેદન જો હૈ એસી પ્રતીતિ ચાલુ રહેગી. જાના એસા હૈ કે અશાતા પુદગલ કી પર્યાય હૈ, આત્મા સે ભિન્ન હૈ, મેરે સે ભિન્ન હૈ, લેકિન જાના એસા વેદા નહીં, અનુભવન નહીં કિયા, તો પ્રતીતિ જાણકારી કે સાથ નહીં રહેગી, વેદન કે સાથ રહેને વાલી હૈ. ઇસલિયે સિર્ફ જાણકારી કરને વાલે કો સમ્યક દર્શન નહીં હોતા, અનુભવન કરને વાલે કો સમ્યક દર્શન હોતા હૈ, અનુભવ ઓર પ્રતીતિ સાથ મેં રહેતા હૈ. મેને પ્રતીતિ અનુભવ જ્ઞાન કે સાથ હી ઉત્પન્ન હોતી હૈ, જાણકારી વાળા જ્ઞાન કે સાથ પ્રતીતિ ઉત્પન્ન નહીં હોતી. ચાહે જિંદગી ભર જાણકારી કર લે સભી શાસ્ત્રો કે, નહીં હોતી. યહી કારણ હૈ. જ્ઞાન પરને વેદી શકતું નથી એવી સૂચના માટે પણ જ્ઞાન પરને જાણતું નથી એવું વચનામૃત આવે છે, પણ આશય એમાં પરને વેદતું નથી એમ લેવું. જ્ઞાન પરમાં તન્મય થઈને જાણતું નથી, પરંતુ સ્વચ્છતાને લીધે, તીસરા ન્યાય, જ્ઞાન પરમાં તન્મય થઈને જાણતું નથી પરંતુ સ્વચ્છતાને લીધે જ્ઞેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં ઝળકતું હોવા છતાં જ્ઞાન જ્ઞેયમાં એકત્વ ભાવને પ્રાપ્ત થતું નથી, અજ્ઞાનીનું જ્ઞાન પણ પર સાથે એકમેક તન્મય થઈ જતું નથી, ભળતું નથી, મિશ્રણ થતું નથી. પરંતુ જ્ઞાનનું જ્ઞાનમાં એકત્વ અનુભવ રૂપે સ્પષ્ટપણે રહે છે તેવા આશયથી પણ ઉક્ત વચન નિર્દોષ છે. એમ આ વચન જ્ઞાન પરને જાણતું નથી એમાંથી ત્રણ ન્યાયથી નિર્દોષતા એમાં છે. ઉપરના ન્યાયો અવધાર્યા વિના જ્ઞાન પરને જાણતું નથી એવા વચનથી જ્ઞાનના સ્વપર પ્રકાશક શક્તિનો અજ્ઞાન ભાવે નિષેધ થઈ જાય તો તેમાં આત્મ સ્વરૂપનો નિષેધ રહેલો છે અને તે સ્પષ્ટપણે ગ્રહિત મિથ્યાત્વ ભાવને ઉત્પન્ન કરનારો ભાવ છે. કેટલા સ્પષ્ટીકરણ ઈસ વિષય પર એમને દે દે. એ પ્રશ્ન થોડા વિવાદાસ્પદ ચલા હે અમારે સમાજમાં, જાણતે હૈ અચ્છી તરહ. જબ હમને જ્ઞાન કા પ્રકરણ હી લિખા હૈ તો હમને ચારો ઓર સે ઇસ બાત કો એકદમ ક્લિયર કર દી હૈ. અજ્ઞાની કા લક્ષ્ય નહી પતા નહીં, લક્ષ્ય હોને સે માલુમ પડે. ઇસી લક્ષ્ય કા બહુ મહત્વ હૈ. કલ રાત કો બાત ચલી થી કે લક્ષ્ય કા બહુ મહત્વ હૈ. એ તો કાલ રાત કો બાત ચલી થી, કાલ રાત બેઠા થા કલ. ગુજરાતી વાંચી શકે છે, સમજી શકે, બોલી નથી શકતા. એ 2 રૂપિયા આપણે કિંમત ના અભી તો ઉસમે ભી ડિસ્કાઉન્ટ મિલતા હોગા, નહીં દેતે? વ્યક્તિ કે ચર્ચા તો
નહીં વ્યક્તિ અનુભવ
એટલા આપણી ચર્ચા મેં એક ડિસિપ્લિન ઇતના રખા હૈ કે દૂસરે વ્યક્તિ કા કોઈ નામ સે ચર્ચા નહીં.
વ્યક્તિ
નહીં ઓર ના મેરે અંગત બાત કોઈ બાત ચલેગી, ના કિસી કિસી કી અંગત બાત ચલેગી. દો બાત કા તો ડિસિપ્લિન રખને કા, તત્વ કી બાત કિતને ભી અપને સમજ ક્લિયર કરને કે લીએ ઓર અપને સમજ કો ઠીક કરને કે લીએ તત્વ કી કિતને ભી બાત કરે. સમાજ કી ભી કોઈ ચર્ચા તત્વ ચર્ચા મેં વો અપને કો મર્યાદા હૈ. તત્વ ચર્ચા મેં વો મર્યાદા હૈ કે કોઈ સામાજિક ચર્ચા ભી અપને કો નહીં
કરના. તત્વ સંબંધી
આપ તો ક્યા ये लोग तो सब जानते हैं, हमारा जो शिस्त है डिसिप्लिन है ये लोग तो सब जानते हैं. आप तो फर्स्ट टाइम हमारे साथ हैं इसलिए थोड़ा बात बता दूंगा.
ये सभी यहाँ पर निकला था कि राजा जी होते हुए आपका स्वभाव सह करता है,
સ્વભાવ
સે અકર્તા હૈ. પર્યાય મે અશુદ્ધતા હુઈ હૈ ઉસે, તો અશુદ્ધતા કા વો કરતા હુઆ કે નહીં હુઆ?
અજ્ઞાન ભાવ મે તો હૈ
અશુદ્ધતા.
અજ્ઞાન ભાવ મે મતલબ સ્વભાવ કો નહીં સ્વીકારતે હુએ. અજ્ઞાન ભાવ કા મતલબ ક્યા? કે અપના અકર્તા સ્વભાવ કો નહીં સ્વીકારતે હુએ વો કરતા બનતા હૈ. ઇતની સી બાત હૈ.
તો ફિર દ્રવ્ય કરતા હુઆ, દ્રવ્ય કરતા હો ગયા ઉસ પર્યાય અકર્તા સ્વભાવ છોડ.
અજ્ઞાની કો તો અપના દ્રવ્ય મેં કરતા અપના સ્થાપિત કર દિયા હૈ, વહી ઉસકા અજ્ઞાન હૈ. અજ્ઞાન કા મતલબ ક્યા? નહીં હોવે ફિર ભી બલાત્કાર સે સ્વીકાર કર લેના, ઉસી કા નામ તો અજ્ઞાન હૈ. વસ્તુ સ્વભાવ સે એસા નહીં હૈ, ज्ञानी ऐसा कहते हैं कि तेरा स्वरूप ऐसा नहीं है, छोड़ दे तेरा ज्ञान को, इसलिए कहा कि स्वभाव से तो करता है। यहाँ तो उतनी ही गाथा है, गाथा का जो मुद्दा है वो उतना ही है कि उपदेश शास्त्र में अप्रतिक्रमण और अप्रत्याख्यान का दो प्रकार से क्यों आया है, द्रव्य से और भाव से। अकेला भाव से क्यों नहीं आया है, क्योंकि जीव तो भाव का करता है, परिणाम का करता है, पर द्रव्य का तो करता नहीं है। फिर भी उपदेश क्यों लिया है कि पर भाव से तो प्रतिक्रमण कर लेना और प्रत्याख्यान कर लेना, और द्रव्य से भी प्रत्येक प्रतिक्रमण और प्रत्याख्यान कर लेना, ऐसा क्यों आया है? कि कितने द्रव्य भाव की क्रिया ऐसी है, भाव और द्रव्य पर द्रव्य की क्रिया ही कितनी ऐसी है कि जिसमें बिना निमित्त नैमित्तिक संबंध हो ही नहीं सकते। उस निमित्त नैमित्तिक संबंध की प्रसिद्धि करने हेतु उपदेश का भी दो ही प्रकार है, वरना इसका एकांत कोई खींच सकते हैं, लेकिन समीसार पढ़ने वाले को एकांत नहीं होगा। कोई एकांत ऐसा करे कि हमको तो भाव में परद्रव्य का बिल्कुल भिन्नपणा वर्तता है, हम कैसा भी हमारा संयोग हो
वो भाव को कोई परिवर्तन नहीं
कर, वो संयोग हमारा भाव का परिवर्तन नहीं कर सकता, क्योंकि हम तो भिन्न है ऐसा जानता है बराबर। तो कहते हैं कि भाई कितनी क्रिया ऐसी है कि तुम्हारे भाव बिना होने वाली नहीं है। जैसे एक आदमी खाता है तो कवल लेता है, उसमें परद्रव्य की शरीर की और आहार के परमाणु की क्रिया होती है, क्षेत्रांतर होने की, आत्मा के भाव बिना होने वाली नहीं है। कोई कहे कि नहीं खाने का भाव हमने बिल्कुल विकल्प है ही नहीं और खाने की क्रिया हुई है, वो बात गलत है। और वही बात तीर्थंकर केवली के विषय में श्वेतांबर दिगंबर में चली है। श्वेतांबर मानते हैं कि केवली को कबलाहार है, दिगंबर ने क्यों नहीं मानते, वो लोग दलील देते, वही समय सार के दलील देते कि परद्रव्य से भिन्न है आत्मा, परद्रव्य की क्रिया आत्मा तो कर ही नहीं सकता, केवली ने किया ही नहीं, वो स्वयं परमाणु की क्रिया हुई, केवली ने आहार लिया वो तो परमाणु की क्रिया हुई है, केवली का भाव है ही नहीं, उस पर राग हुआ ही नहीं, गलत बात है, ऐसा बन ही नहीं सकता। कितनी द्रव्य क्रिया ऐसी है कि जो भाव क्रिया के बिना हो ही नहीं सकती, ऐसा निमित्त नैमित्तिक संबंध की प्रसिद्धि करवाने हेतु यहाँ गाथा ली है, जाहिरात करी से निमित्त नैमित्तिक संबंध ने। इसलिए दो प्रकार से उपदेश आया कि तुम भाव से भी प्रतिक्रमण करो और द्रव्य से भी प्रतिक्रमण करो, भाव से भी पचकाण करो और द्रव्य से भी पचकाण करो,
भाव से
पहले भिन्नता हो गई और द्रव्य से उसका विकल्प भी छूटे,
द्रव्य से संग भी छूटे,
विकल्प छूट के जाएगा, संग छूट जाएगा, विकल्प छोड़ना पड़ेगा, विकल्प स्वरूप स्थिरता नहीं आई तो विकल्प होगा, विकल्प होगा द्रव्य क्रिया नहीं होगी तो भी दोष होगा, बताओ। तांदुल या मच्छ को द्रव्य क्रिया नहीं होती है, दोष होता है, इसलिए स्वरूप स्थिरता करो। इसका मतलब ये होगा कि तुम मिथ्यात्व को तो टालो लेकिन चारित्र मोह को भी तुम तोड़ दो, बस फिर तुम्हारा कोई ये क्रिया नहीं होगी जो बिना भाव हो, ये क्रिया ही नहीं,
तो मुख्यतः भाव की है,
मुख्यतः तो भाव की है ही, लेकिन उसका कोई एकांत कर ले वे
तो द्रव्य खंडा है,
तो इसलिए द्रव्य क्रिया को साथ में बताया, वो एकांत में नहीं ले जावे, इसलिए कि द्रव्य और भाव का क्रिया का कहां जहां भी संबंध है वहां तेरा भाव है, तुझे पता नहीं है तेरा भाव होता है, ऐसा कहने का मतलब है।
शरणागत जो उपदेश देता है, शरणागत का जो उपदेश है कि पर द्रव्य का त्याग करो,
तो शरण योग योग के सिद्धांत अनुसार है।
तो तेरे भाव को नहीं देखता और क्या करा देता तेरे?
ऐसा है कि क्रम विपर्यास तो होना ही नहीं चाहिए। क्रम विपर्यास मैंने क्या कि क्रम से काम करना है। पहले मिथ्यात्व का अभाव होना चाहिए, फिर चारित्र मोह का अभाव होना चाहिए। मिथ्यात्व यूं का यूं रहे और चारित्र मोह का अभाव करने का उपदेश देवे तो वो क्रम विपर्यास है। क्रम विपर्यास से काम नहीं करना है, होगा भी नहीं। और दूसरा बात, उदाहरण ये बात है कि पहले चतुर्थ गुण स्थान में आना चाहिए।
पहले त्याग कर दो वस्तु का, बाद में भाव ठीक हो
जाएगा। पहले त्याग करो, सहज होवे तो दूसरी बात है। अपना कसाय तीव्र नहीं होवे, सहज मंद होवे, प्रकृतिगत तो कसाय को तीव्र करने का उद्देश्य नहीं है। लेकिन जब हमारे पास पूंजी कम है, आपकी 400 रुपये की तनख्वाह है और गृहस्थी चलानी है और आप बाजार में गए और वहाँ जूते बहुत अच्छे थे, आपको पसंद आ गए 400 रुपया वाले, ले लिया आपने, फिर आपको रोटी खानी है और बुखार आया तो दवाई भी लानी है, कहाँ से लाएंगे? ऐसे मुमुक्षु की भूमिका की सामान्यतः कोई विशेष आदमी की बात हम नहीं करते, इसकी कसाई मंद हो और अपना हित हो। तो सबसे पहले दर्शन मोह का उपशम होवे और दर्शन मोह का उपशम जो होवे कि दर्शन मोह की शक्ति टूट जावे तभी वो दबेगा। तो वो सबसे पहला का हमारा शक्तिमान कहना है, दर्शन मोह को कमजोर करने का है, जैसे भी हो गए। तो इसके लिए आप कर लो प्रयोजन सिद्धि। अभी समय में पहले प्रयोजन सिद्धि आ रही है, आती समय जैसे जैसे भी दर्शन में कटे वो उपाय अपने लिए करें और एक दफे तो दर्शन में को शांत कर दो, फिर चारित्र में को तोड़ने के लिए आगे जाना है। अगर हम पहले ही हमारी शक्ति का खर्च चारित्र में को तोड़ने को करेंगे तो चारित्र मोह मंद अवश्य होगा, धर्म बुद्धि से करते हैं इसलिए। लेकिन पर्याय बुद्धि हमारी खड़ी है, पड़ी है, तो जो चारित्र मोह मंद हुआ उसमें अहम बना आने से पर्याय बुद्धि तीव्र हो जाएगी और दर्शन मोह तगड़ा हो जाएगा। तभी क्या होता है तपस्या करने वाले को क्या होता है? हम व्रती हैं, हम दीक्षाधारी हैं, हम त्यागी हैं, तो दर्शन मोह तीव्र हो गया। और दूसरा कि जो साधन नहीं है उसको साधन माना, ग्रहित मिथ्यात हो गया। क्या हुआ? ग्रहित मिथ्यात हो गया, उतना तीव्र मिथ्यात हुआ कि अग्रहित में से ग्रहित में चला गया। देखिए ये हालत होती है। इसलिए हमें सबसे पहले हमारा दर्शन मोह को शांत करना, हमारी योग शक्ति ना लगानी, चारित्र मोह प्रति इतना ध्यान देने की जरूरत नहीं है। चारित्र मोह तो वैसे ही मंद इसलिए होगा कि उसका रस साथ साथ मंद होता ही है। जिसको दर्शन मोह मंद होता है उसका चारित्र मोह का रस मंद होता है। कभी कसाय तीव्र होती है तो भी रस मंद रहता है, तो ये तो अविनाभावी रूप होने वाला है, क्योंकि दर्शन मोह के साथ चारित्र मोह का रस का संबंध है। चारित्र मोह का पूरा पूरा संबंध नहीं है लेकिन रस का संबंध है, इसलिए सम्यक दृष्टि को कहीं भी रस नहीं आता। क्या आता है निर्जराधिकार में कि उसको किसी भी प्रकार का पूर्व कर्म से उदय होता है लेकिन रस नहीं होता है, लुखा परिणाम होता है। क्यों आया ऐसा? रसमंद हो गया है। અંદર ની ગાથા જોવાની હતી એટલે મગાવ્યું હતું।
તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો ભાવમાં જ્ઞાનમાં વ્યવચ્છેદ કરીને, ક્યાં વાત લીધા, વ્યવચ્છેદ કરીને એવો શબ્દ લીધો હતો, કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, એટલે કેવળ જ્ઞાનનો જ્ઞાન પણ જ અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે, આત્મામાં એટલું વિજ્ઞાન ઘન જ્ઞાન ખાંસે ખાંસીને ભરેલું હોવાને લીધે આત્મા માત્ર જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. આ પરબ્રહ્મના સંયોગનો ભાવમાં વ્યવચ્છેદ કરવો એટલે કે જ્ઞાકાર જ્ઞાનનો તિરોભૂત કરવો અને જ્ઞાન સામાન્યને આવિર્ભૂત કરવો. આ 15મી કાથી ચાલે છે. ત્યાં એ વ્યવચ્છેદ શબ્દ વાપર્યો છે. મીઠા નમક નો લવણ નો દાખલો કે મિર્ચ છે, ખટાઈ છે, સબ ડાલી નમકીન મે, ફિર ભી હમ નમક કો દેખતે હૈ તો સભી કા વ્યવચ્છેદ કર દેતે હૈ સ્વાદ કા ભાવ મે, ક્યા કર દેતે હૈ, સભી કા વ્યવચ્છેદ કર અભાવ કર દેતે હૈ. તો અનુભવ મે નહીં લેના, ક્યા બાત હૈ, જ્ઞાન મેં આને પર વેદન મેં નહીં લેના, અનુભવ મેં નહીં લેના, ઉસી કા નામ વ્યવચ્છેદ હૈ. જ્ઞાન મેં પડા રહે, જ્ઞાન કો કોઈ આપત્તિ નહીં આતી, તીન લોક કા જ્ઞાન મેં પ્રતિભાષિત હો જાય તો જ્ઞાન કો કોઈ આપત્તિ નહીં, ઓર છદમસ્ત કો ભી એક આદમી જીતના જ્યાદા જાનતા હૈ ઉસમે ઉસકો કોઈ આપત્તિ આતી હૈ. એક પ્રોવિઝન સ્ટોર વાલે કો 5000 ચીજ અપને સ્ટોર મેં હોતી હૈ તો ઉસકો યે બોધા નહીં હોતા કે યે જ્યાદા ચીજ મેને લા દી ઇસલિયે મુજે જ્ઞાન મેં તકલીફ હોતી હૈ, નહીં હોતી હૈ. અરે લોક જાણકારી બઢાને કે લીએ દેશ વિદેશ ભી જાતે હૈ, ઉસકો ભી જાનના હૈ, ઉસકો ભી જાનના હૈ, કાશ્મીર કો ભી જાનના હૈ ઓર સ્વિટ્ઝરલેન્ડ કો ભી જાનના હૈ. જાણકારી તો બઢાતે જાતા હૈ, ઉસમે જ્ઞાન મેં, જ્ઞાન મેં ન છદમસ્ત કો આપત્તિ હોને વાલી નો કેવલી કો, લેકિન વેદન મેં કિસી કો નહીં લેના, અનુભવ મેં નહીં લેના, અનુભવ કરી નહીં સકતા. ઇસલિયે જો જ્ઞાન સામાન્ય કા વેદન પર આના હૈ ઉસકો સભી કા વ્યવચ્છેદ કરના હૈ,
વિચ્છેદ
કરના હૈ. વિચ્છેદ
સામાન્ય લોગ કે
હા
વિચ્છેદ જો ઉસકા સ્વાદ હૈ
હા ઉસકો બંધ કર દેના હૈ,
કોઈ પર તો નહીં જાનના હૈ,
બસ ઉસકા નામ, બસ ઉસી કા નામ પર કો નહીં જાનના હૈ, ઉતની મર્યાદા હૈ.
ઓર મેં સામાન્ય ભી જાન હી રહા હું,
બસ
જાનનારો
જાણવામાં આવે છે, જાણનારો જ વેદવામાં આવે છે. દૂસરે કા ક્યા પ્રયોજન હૈ હમે, દૂસરે કો જાનને કા હમે પ્રયોજન તો હૈ ભી નહીં,
જલ કો જલ કે
ઠીક હૈ, ઠીક
હૈ, કિંમતી લક્ષ્ય નહીં. તો મુમુક્ષ કે જીવન મેં ક્યા ઉતરના ચાહીએ ઘર દેકર, વો જો જૈસા માર તો ઉસકા સમાગમ હુઆ તો સંકટ કે સમાધિ મિલી.
પૂર્વ મેં હમરે યહાં તો જો ચર્ચાએ ચલ રહી હૈ નિત્ય સ્વાધ્યાય મેં, તો એક હી બાત કો હમકો બાર બાર બહુત લોગો કા પરિચય છે ઓર કુછ ગહેરાઈ મેં જાકે હમને કોઈ સોચા તો એ બાત હમકો એક ગુરુદેવ કા સૂત્ર જો હૈ હમકો બહુત પસંદ આયા. કાફી મેરે પ્રવેશ પહેલે કાફી સાલ પહેલે વો બાત ગુરુદેવ ને પુકારી મેં, તો આજકલ હમારે મુમુક્ષુ સમાજ મેં ઇસકી વિસ્મૃતિ સી દિખતી હૈ. એક સૂત્ર હમારે સ્વાધ્યાય મંદિર કે ये दक्षिण बाजू की दीवार पे इतने इतने बड़े अक्षर से डेढ़ फुट का एक अक्षर डेढ़ फुट का है, इतना बड़ा अक्षर से लिखा है सूत्र गुरुदेव के नाम से, पीछे गुरुदेव का नाम भी दिया है बुद्धि गुरुदेव पूर्णता ने लक्ष्य शुरुआत तेज वास्तविक शुरुआत। तो हमें कहीं भी पढ़े हो, कितना भी पढ़े हो, कितना भी हमारा साल उसमें गुजर गया हो, मुमुक्षु की भूमिका में हमने शुरुआत कितने साल पहले की हो, हमें पहली ये तलाश करनी है कि जैसा गुरुदेव ने कहा वैसे हमने शुरुआत करी है क्या, ये बात सबसे पहले देखनी। अगर ऐसा नहीं किया तो ये गुरुदेव की आज्ञा का हमें उल्लंघन करके अभी चल रहे हैं, ये हमारा मेरा सीधा अभिप्राय है। गुरुदेव का नीचे गुरुदेव का नाम दिया है, वरना तो सिमत का नाम देते, ये अपने अनुभव में से निकाला, यही बड़ा जीवंत ग्रंथ है गुरुदेव की वाणी, ही जीवंत ग्रंथ है हमारे लिए, तो इनकी मानी आगम है। विशेष आशय वो है इसमें कि परिपूर्ण शुद्धता हमारा जीवन का ध्येय ये हो जाना चाहिए कि हमें परिपूर्ण निर्दोष होना है, परिपूर्ण शुद्ध होना है, एक दोष का एक कण भी हमें नहीं चाहिए, पूर्ण पवित्रता हमें चाहिए। अभी जो भी पूरी परिस्थिति है वो पूरी गड़बड़ी वाली है, वर्तमान स्थिति है उसमें पूरा गड़बड़ा है, लेकिन हमारा ध्येय जहाँ हमें पहुँचना है वो पूर्णता का परिपूर्ण शुद्ध होना है, मात्र मोक्ष अभिलाष, श्रीमद जी के मात्र मोक्ष अभिलाष, उसको जिज्ञास कहिए, दूसरे पद में हो गया जिज्ञास, मैंने जिज्ञासु, मैंने मुमुक्षुता, मैंने भावना, तीनों बात इसमें, तो सभी ज्ञानियों ने वो बात की है, गुरुदेव ने अकेले नहीं की है, तीनों काल के ज्ञानियों ने प्रारंभ यहाँ से करने की ही आज्ञा दी है। इस तरह प्रारंभ किए बिना परिणति में लगन नहीं आएगी। कल रात को एक बात चली थी कि लगन नहीं आती है, लगन क्यों नहीं आती, लाई नहीं जाती लगन, लगन कोई लाई जाती है क्या, नहीं ला सकते, आती है स्वयं और वो यहाँ से आती है, इसका मूल यहाँ पड़ा है जो गुरुदेव ने सिद्धांत दिया, इसके बिना लगन आने वाली है नहीं, और लगन नहीं आएगी तो आगे एक काम भी होने वाला है नहीं, चाहे कितना कुछ भी कोई जीव कर ले, फेलियर के सिवा कुछ नहीं है इसका नतीजा, ये गारंटेड बात है। हम तो 50-50 साल इसमें गुजरने वाले को मिले हैं, 50 साल से सोनगढ़ में रहने वाले को मिले हैं, और उसका फेलियर भी देखा है। यही कारण है कि भूल में गुरुदेव ने शुरू करने की जो आज्ञा दी कि इस आज्ञा यहाँ से तुम शुरू करो, हमने ध्यान ही नहीं दिया इस पर। अरे आजकल तो इधर कोई चर्चा ही नहीं हमारे समाज में इसके, जिस गुरुदेव ने प्रारंभ के लिए जो सूत्र दिया इसके लिए मैं हमारे यहाँ चर्चा भी नहीं है कि हमें प्रारंभ कैसे करना चाहिए, ये तो हालत है हमारे आज। बात तो हम आगे की कितनी भी कर लेंगे, एक समय के केवल ज्ञान के पर्याय से मैं भिन्न हूँ वो बात कर लेंगे, लेकिन प्रारंभ कैसे करना इसकी चर्चा हम भूल गए, विस्तृत हो गई, वो सिद्धांत ही हमारा
है।
तो लगन आए बिना रहे नहीं, ये इसका चिन्ह है, ये इनका लक्षण है, ये लगन आए बिना रहे नहीं, ये समस्या ही उनसे खत्म हो गया, यही बात।
सर्व विवेक्षानु केंद्र स्थान मूल शुद्धात्म स्वरूप में दर्शाव અને રાગાજી સર્વ દોષોનો ક્ષય કરવો તે છે. વિવિક્ષા એટલે કહેવા ધારેલું પ્રયોજન તો આટલું છે. પછી કથન પદ્ધતિના 36 ભેદ છે, એ 36 ભેદ લીધા છે એટલા માટે કેટલાક વિદ્વાનો પણ મૂંઝાય છે. હું એક વાર ગયો તો વડોદરા, ઘણા વર્ષ પહેલાની વાત છે, 10 વર્ષ સરસ પહેલાની, એમ મનુભાઈ કામદાર કરીને આપણા માનચંદકા છે. પછી જયપુર છે, વિદ્વાન આવેલા એ કઈ વાત કરતા છે, એના ઉપર એને દલીલ ક્રોસ દલીલ આપી કે જો અહીં પંડિતજી આમ કે છે, કરોડમલજી સાહેબ, અને તમે આમ કહો છો. વાત તો એવી હતી એની અંદર, બહુ ચોક્કસ વાત તો આપણને યાદ ન રહે શબ્દ શબ્દ, પણ એને કહેવાનો ભાવ એમ હતો કે મેં એમ કીધેલું કે આવી રીતે જાણવું જોઈએ, ત્યારે પંડિતજી એમ કીધેલું ત્યાં કે આવી રીતે માનવું જોઈએ. એટલે એ શ્રદ્ધાનો વિષય છે કે જ્ઞાનનો વિષય છે? તો હું જ્ઞાનના વિષયમાં એ વાત કરતો હતો, એને કીધું કે નહીં આ માનવાની વાત છે, શ્રદ્ધાનો વિષય થવો જોઈએ. એમને આધાર આપ્યો એટલે હું ચૂપ થઈ ગયો કે સામે માનવું શબ્દ પીડ્યો છે, મારી વાત બંધ થઈ ગઈ. મને વિચારમાં પડી ગયું કે આપણે હજી બરાબર સમજતા નથી વાત કરવામાં. શું મેં કીધું એ બરાબર છે, એ તો એમણે શ્રદ્ધા પ્રધાન જ્ઞાનનું કથન કર્યું, તમારી વાત જ સાચી હતી કીધું, પણ માનવો શબ્દ જે વાપર્યો છે એ તો શ્રદ્ધા પ્રધાન જ્ઞાનનું કથન છે. એ તો કોઈ જગ્યાએ શ્રદ્ધા પ્રધાન જ્ઞાનનું કથન હોય, કોઈ બધાએ કોઈ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન હોય. એટલે મને કે એ સારું સમજાણું નહીં, તમે શું કહેવા માગો છો? એટલે મેં કીધું જો દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયમાં એ બોલ ઉતરે, શ્રદ્ધા પ્રધાન જ્ઞાનથી વાત થાય, જ્ઞાન પ્રધાન શ્રદ્ધાંતિ થાય, આચરણ પ્રધાન શ્રદ્ધાંતિ થાય, એવી રીતે ત્રણેયમાં પરસ્પર ઉતરે, એવી રીતે દ્રવ્યની પર્યાયમાં ઉતરે છે. કે દ્રવ્ય પ્રધાન પર્યાયની વાત થાય, પર્યાય પ્રધાન દ્રવ્યની વાત થાય, ગુણ પ્રધાન દ્રવ્ય પર્યાયની વાત થાય, એમાં ઉતરે છે. એ તો 10 વર્ષ પહેલા એ વાત થઈ હતી, પછી મને જ્ઞાન નહીં ભાઈ સાહેબ, તમે મને એક એક વાતના દ્રષ્ટાંત આપી અને બોલતા જ હું લખી લઉં કે, એટલે એ તો લખવા બેસી ગયા નોટબુક કાઢીને કે આ રીતે એકબીજાના પ્રધાનતાથી કથનો આવે છે. હું બોલતો ગયો ને એ લખતા ગયા, એ વખતે એને 9-18 ભેદ તો મેં લખાવ્યા હતા. પછી આ છપાતું હતું, આ છપાતા છપાતા આ વિચાર આવ્યો શું કે આવું કઈક આની અંદર એકાદો આર્ટિકલ નાખીએ, કામમાં આવે. એ વખતે વિચાર આવ્યો કે આત્માના મૂળ 5 પ્રધાન ગુણ તો 5 છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ અને સુખ. 5 મુખ્ય ગુણ છે અને 5 ગુણમાં વિવિક્ષિત કથનો આવે છે, એટલે પચો પછી થાય. દ્રવગુણ પર્યાય લે તો 3×9=24 એ થાય. અને ભેદ પ્રધાન ને અભેદ પ્રધાન, ભેદ થી અભેદ ની વાત કરાય છે, અભેદ થી ભેદ ની વાત કરાય છે. 36 વિવિક્ષા એ વખતે જે ખ્યાલમાં આવે તો એ 36 લખાવી નાખી. વિચાર ત્યાંથી વડોદરા થી વિચાર આવ્યો હતો, સ્પષ્ટ વિચાર તો ત્રીજું પ્રકરણ ને હું તો મોહન તો એક જ પ્રકરણ લખવાનું હતું, સત્પુરુષ વાળું સત્પુરુષ નું જે બીજું પ્રકરણ છે ને એ એક જ લખવાનું, આમ તો વિરાજાથી લખવાનું શરૂ કર્યું હતું. કેમ કે આપણે બધા ચર્ચા કરવા બેસીએ, સત્પુરુષ ની મહિમા નો વિષય ચાલે, સત્પુરુષ નો મહિમા શા માટે, સત્પુરુષ નું મહત્વ શા માટે, નિમિત્ત હોવા છતાં પણ શા માટે શાસ્ત્ર માં આટલી બધી સત્પુરુષ ની વાતો લીધી છે, આનું શું કારણ? એ બધી ઘણી વાતો ચાલે ને ઘણી ચર્ચાઓ થાય, પણ પછી મીરાલાલજી કે કઈ યાદ રહેતું નથી, વાત તો ઘણી આવે છે
એકાદ વખત લખીને આપો, એમાં પણ કોઈ દિવસ કઈ લખેલું નહીં, એવું કોઈ પ્રેક્ટિસ નહીં આગળ પાછળ વસવાની. તો વારંવાર યાદ કરે, કંઈક લખીને આપો. આ બાબતમાં વાત ઘણી પડખાથી આવે છે, પણ કંઈ યાદ રહેતી નથી, લખીને આપો. પછી એક દિવસ લખવા બેઠો, પછી વિચાર આવ્યો કે તો પછી મુમુક્ષુની ભૂમિકા કેવી હોવી જોઈએ, એ વિષય પહેલાં લેવા એવું લીધો. મુમુક્ષુની ભૂમિકામાં ઉત્કૃષ્ટ મુમુક્ષુની ભૂમિકા કેવી હોય એ પછી એક જુદું છેલ્લું પ્રકરણ સ્વરૂપ નિશ્ચયનું, એટલા માટે લીધું કે એ સમ્યક દર્શનનું કારણ છે. સ્વરૂપનો પ્રતિભાસ અને સ્વરૂપનું લક્ષ્ય એ સમ્યક દર્શનનું કારણ.
સ્વરૂપનું
લક્ષ્ય બધું એકાદ છે, લક્ષ કયો, પ્રતિભાસ કયો, નિશ્ચય કયો. એટલે ચાલે રાત્રે વાત થઈ ને કે લક્ષ્ય અને અનુભવ વગર પરિણામનું વલણ નથી થતું, અંદર બાજુનું વલણ નથી થતું. બહાર ને બહાર બધું આપણે કરીએ છીએ, પૂજા ભક્તિ સ્વાધ્યાય યાત્રા બધું બહાર, દયા દાન તપ બધું બહારથી, બાહ્ય બહિર્ભાવથી બધું કરવામાં આવે છે, અને અનંતવાર બહિર્ભાવથી જ ફેર્યું છે. એ બધું બહાર ને બહાર રહી જાય છે, એનું કઈ અસર મૂળમાંથી આવતી નથી. એટલે ક્યારથી શ્વસન મુક્ત આવે, આવે તો કેવી રીતે આવે, એ વિષય ઉપર વિશેષ આપી. હા, એટલે શું છે કે આપણે આપણા પરિચિત સમાજથી એવી રીતે સમજીએ છીએ કે સત્શાસ્ત્રો અને સત્પુરુષને આપણે પાસેથી આપણને આત્મા સંબંધી જાણવા મળે છે. જ્ઞાની પુરુષો અનુભવીને આત્મા બતાવે છે, શાસ્ત્રમાં પણ એ વાત લખાણમાં છે અને આપણને વાંચવા મળે છે. બુદ્ધિશાળી માણસ હોવાથી આપણે એનો વિચાર કરીએ છીએ, થોડો પોતાની શક્તિ પ્રમાણે સૌ વિચાર કરે, પણ એક નિર્ણય કરે કે આત્મા આવો છે. એવો નિર્ણય કર્યા પછી આત્મા સંબંધીનો એક પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય છે કે આત્મા આવો છે, આવો છે, આવો છે, બધી આપણને અનેક પડખાથી ખબર પડી, પણ હજી પુરુષાર્થ તો કઈ ઉપડતો નથી અને પ્રાપ્તિ થતી નથી. તો એનું શું કારણ? એનું કારણ એ છે કે જે નિર્ણય કર્યો છે એ સાચો નથી. હવે નિર્ણય સાચો નથી એ માનવા જલ્દી આપણે તૈયાર થતા નથી. એટલા માટે તૈયાર થતા નથી કે આપણા નિર્ણયની મેળ ખાય છે શાસ્ત્ર સાથે, આપણા નિર્ણયનો મેળ ખાય છે મહાપુરુષના વાણી સાથે. પછી આપણે કેવી રીતે ખોટો માનીએ? એટલે આ એક નવી ટ્રેજેડી ઊભી થાય છે. એક કોર્સે શાસ્ત્ર અનુસાર આપણું જ્ઞાન હોય, બીજી કોર્સથી આપણો પુરુષાર્થ ઉપડતો ન હોય, ને આપણે એ વાતથી વંચિત રહીએ છીએ કે આપણને અનુભવ તો નથી. ભલે બધું સમજીએ છીએ, જાણીએ છીએ, પણ અનુભવ તો થતો નથી, થાય એવો પુરુષાર્થ પણ આવતો નથી. તો આનું ખાસ કારણ શું? તો એ નિશ્ચય બરાબર નથી, એ ખાસ કારણ છે. પણ એના માટે કોઈ સંમત થવા તૈયાર નથી કે નિશ્ચય આપણો બરાબર છે. એવો એક પ્રસંગ મોટો શું બન્યો એ બાબતમાં કે સુગાનીજીનો પ્રવેશ થયો અહીંયા, અને છેલ્લા વર્ષોમાં આવતા જતા થયા, ત્યારે એમણે વાતની ચર્ચા દરમિયાન અપરિણામી શબ્દોનો બહુ પ્રયોગ કર્યો. અને અહીંયા 30-30 વર્ષથી સાંભળતા હતા એ બધા કે નહીં અપરિણામી હોય નહીં ભાઈ, એમના સાક્ષી છે. કેમ આમ છે? તો શું છે, એક પોતે જે નિશ્ચય કર્યો છે એ નિશ્ચય જે વાણી સાંભળીને કે વાંચીને કર્યો છે એ એક કલ્પના છે, નિશ્ચય નથી પણ કલ્પના છે. કોઈ જ્ઞાની પુરુષ પછી અજાણ્યા હોય, એ કઈ પ્રસિદ્ધ જ્ઞાની નહોતા, એ અજાણ્યા જ્ઞાની હતા બધાથી, એને એ જ આત્મા માટે કોઈ અનુભવથી નવો શબ્દ મૂક્યો તો જે સમજેલી વાતમાં એ વાત બેસતી નહોતી વિદ્વાનોને. એટલે એના ઉપરથી એક ખ્યાલ આવ્યો કે જો આ કેવું થાય છે કે સાચી વાત પણ ન બેસે અને એનું કારણ ખોટો નિશ્ચય છે. સાચો નિશ્ચય હોય તો સાચી વાત બેસી જ જાય. એટલે ખોટો નિશ્ચય આવી રીતે થાય તો બીજી એક નવી તકલીફ એ ઊભી થાય કે જ્ઞાનીનો પણ આપણે નિષેધ કરીએ, એમ ન હોય, જ્ઞાની કે છે એમ ન હોય, અમે જાણીએ છીએ એમ ન હોય. એટલે એમના વિષયમાં જે ઉહાપો પણ ચાલ્યો હતો, સારો એવો ઉહાપો થયા પછી પાંચેક વર્ષે એ વાત ગુરુદેવે બધાને કોઠામાં થાળે પડીને ઉતરી, બધાને કોઠે સંપૂર્ણ 100-100% ભલે નહીં ઉતરી હોય પણ એમ માનો કે ઉહાપો હવે એ શબ્દનો ન રહ્યો ક્યાંય. એના ઉપર એ વિચાર આવ્યો હતો કે સાચો નિર્ણય કેવી રીતે થાય, તો કે સ્વસન્મુખતામાં સાચો નિર્ણય થાય છે, પરસન્મુખતામાં કલ્પના થાય છે. સ્વસન્મુખતામાં સાચો નિર્ણય થાય તો જેવો આત્મા છે એવો જ પ્રતિભાસે છે અને જેવો પ્રતિભાસે છે એવો જ અનુભવ ગોચર થાય છે. આમ આખી એક સળંગ લાઈન અનુભવ સુધીની એની અંદર યથાર્થ બેસે છે. માટે જેને આત્માનો સાચો નિશ્ચય હોય એને આત્મા કહેનાર જાણીતા હોય કે અજાણે અજાણ્યા હોય, એ યથાર્થ હોય તો યથાર્થ લાગે ને અયથાર્થ હોય તો અયથાર્થ લાગે, એનું જ્ઞાન ભૂલ ન ખાય, ભૂલું ન પડે. આ એક વિશેષતા ઉત્પન્ન થાય છે અને એના વિશે એ વિશે પછી જરા સ્પષ્ટીકરણ આપવા માટે પુરુષોમાં શાસ્ત્રોમાં આત્મ પ્રાપ્તિ ની જે કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિ પણ એની અંદર આવે છે. એ કાર્ય પદ્ધતિથી પોતાનું કાર્ય કેમ થતું નથી, એ કાર્ય પદ્ધતિ પોતે કેમ પદ્ધતિ સરકાર કેમ પછી નથી કરતો, એ વિષયમાં કેમ સમસ્યા રહી છે. દાખલા તરીકે પુરુષાર્થ અંતર્મુખ કેમ થવું, પુરુષાર્થ અંતર્મુખી પુરુષાર્થ કેવી રીતે કરવો, આ પ્રશ્ન ઊભો નથી, આ પ્રશ્ન ઊભો નથી કે આ પ્રશ્ન ઊભો છે. તો જ્ઞાની પુરુષોએ કહ્યું છે અને શાસ્ત્રમાં કહ્યું છે એ યથાર્થ સમજાણું છે, એ વાત કેમ, એ વાત ક્યાં રહી, એ વાત ન રહી ને. એટલે યથાર્થ તો સમજાય છે ત્યારે કે પુરુષાર્થ શરૂ થઈ જાય છે. પુરુષાર્થ નો ઉત્પાદક જ્ઞાન છે. આમ તો ખરેખર જ્ઞાન રુચિને ઉત્પન્ન કરે છે અને રુચિ અનુયાયી વીર્ય આપોઆપ જ પુરુષાર્થ એને અનુસરતો ચાલે છે. રુચિનો બદલો, રુચિ તો રુચિ વગરનો કોઈ જીવ નથી, પુરુષાર્થ વગરનો કોઈ જીવ નથી, જ્ઞાન વગરનો કોઈ જીવ નથી. પણ મોક્ષની ભૂમિકામાં જો જ્ઞાન યથાર્થ થાય તો રુચિ જે પર રુચિ છે એ આત્મરુચિ થાય. આત્મરુચિ થાય તો પુરુષાર્થ આપોઆપ આત્મરુચિને અનુસરતો થઈ જાય, આપોઆપ જ થઈ જાય. આમ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે આ. એટલે જ્ઞાન યથાર્થ કરવા માટે સ્વાધ્યાય છે પણ એ બાહ્ય સાધન છે. સ્વાધ્યાયમાં પછી વાંચન છે, શ્રવણ છે, ચર્ચા છે, પ્રશ્નોત્તર છે,
એ બધા બાહ્ય સ્વાધ્યાયના અંગ છે, પણ બાહ્ય સાધન છે. પણ એ સિવાય બારમા ને બારમા એ એક જ સાધન એવું છે, જેને એક શબ્દમાં શ્રીમદજીએ સત્સંગ કીધો. શ્રીમદજીએ એક જ શબ્દમાં એને સત્સંગ કહી દીધો કે સત્સંગ જેવું કોઈ ઉત્કૃષ્ટ સાધન અને મોક્ષ માટે આત્મકલ્યાણનું જોયું નથી, કે અમારા અનુભવમાં બીજું કોઈ સાધન નથી, આ ઉત્કૃષ્ટ સાધન છે. માટે મુમુક્ષુએ સાથે મળીને સત્સંગ કરવો, અથવા કોઈ જ્ઞાની સત્પુરુષના ચરણમાં જઈને બેસવું અને એનો સંગ કરવો, તો પરમ સત્સંગ કહેવામાં આવે છે. શરત એટલી કે એ સત્સંગ સરળતા એ કરીને અને ખાસ કરીને બાહ્ય પદાર્થોના રસને મંદ કરીને, પાંચે ઇન્દ્રિયોના વિષયોને મંદ કરીને, રસ મંદ કરીને, એને સાદી ભાષામાં વૈરાગ્ય કહે છે. પણ રસ મંદતાની વાત છે. અને સરળતા એ કરીને અને એકમાત્ર આત્મહિતના લક્ષ્ય સત્સંગને ઉપાસવો, આટલી શરતો એમણે નાખી છે સત્સંગ કરવામાં. નહીતર પ્રાપ્ત સત્સંગ પણ નિષ્ફળ થવા યોગ્ય પરિણામોથી વ્યતીત થાય છે. સત્સંગનો પ્રસંગ છે એ ઉદય છે એક, અને એ ઉદય વ્યતીત થાય છે, પૂરો થાય છે. કઈ પરિસ્થિતિમાં? કે નિષ્ફળ થવા યોગ્ય પરિણામો વડે. એટલે સત્સંગ સફળ થાય એવા પરિણામો વડે સત્સંગને જો ઉપાસવામાં આવે તો ચોક્કસ આત્મલક્ષ થાય અને ચોક્કસ આત્મહિત થાય જ.
સત્સંગ જે કરીએ છીએ તો આત્મલાભ માટે જ કરીએ છીએ એમ તો લાગે છે, અને શાસ્ત્ર અને જ્ઞાની ચૂંટણી જે છે એ પ્રમાણે બેઠું હોય એવું તો લાગે છે.
આત્મહિત માટે આપણે સત્સંગ કરીએ છીએ એવું જે આપણને લાગે છે એમાં એક ભેદ છે. ભોગ સંજ્ઞા છે કે ખરેખર છે, આપણો વિચાર કર્તવ્ય છે. સામાન્ય રીતે દુનિયાનું ક્ષેત્ર છોડીને, જગતના પ્રપંચનું ક્ષેત્ર છોડીને ધર્મના ક્ષેત્રમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે આત્મકલ્યાણનો હેતુ લઈને પ્રવેશ કરે છે. નહીંતર આ કઈ વેપાર ધંધાનો વિષય નથી, આ માન અપમાનનો વિષય ઘણા ને થઈ જાય છે. પછી તો કોઈ આર્થિક દ્રષ્ટિકોણ રાખતું હોય તો એ તો ઘણો ઘણી નીચેની વાત થઈ ગઈ, પણ સામાન્ય રીતે માન અપમાનનો માણસને રહી જાય છે તો એ તો એ એક મોટી તકલીફ છે કે મનુષ્ય ગતિમાં માન તો નડે છે. પણ એવું કાંઈ ન હોય અને આત્મહિતના હેતુથી સત્સંગ થતો હોય તો ભોગ સંજ્ઞાએ તો નથી થતો ને, આટલો વિચાર કર્તવ્ય છે. હવે ભોગ સંજ્ઞાએ થાય છે એનું લક્ષણ શું, અને ભોગ સંજ્ઞાએ નથી થતો એનું લક્ષણ શું, આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. તો જેને ભોગ સંજ્ઞાએ સત્સંગ થાય છે એને લક્ષ નથી રહેતું કે મારું હિત સધાઈ શકે નથી સધાતો. ઓગ સંજ્ઞા અને લોક સંજ્ઞા એવા બે શબ્દનો પ્રયોગ શ્રીમદજી કરે છે. ઓગ સંજ્ઞા એટલે શું? આપણે અહીંયા એ શબ્દનો પ્રયોગ એવી રીતે કરીએ છીએ આપણા સમાજમાં કે સંપ્રદાયની અંદર બધા જે ધાર્મિક ક્રિયા કરે છે ને એ બધા ઓઘે ઓઘે કરે છે, વગર સમજે. ઉપવાસ કરો, પૂજા કરો, યાત્રા કરો, દાન કરો, દયા પાડો, માળા કરો, જાપ કરો, શું વિધાન કરો, બીજું કરો, ત્રીજું કરો, બધું અનેક જાતનો જે છે બધું ઓઘે ઓઘે બધા કરે છે. તપ કરો, જપ કરો ને એ આપણે વગર સમજે કહીએ છીએ. અને આપણે અહીંયા એ લોકોને એટલા માટે ટીકા કરીએ છીએ કે આપણે અહીંયા બધું બુદ્ધિપૂર્વક સમજવાનો પ્રયત્ન વધારે કરીએ છીએ, એટલે એ લોકોને આપણે ઓઘ સંજ્ઞામાં નાખીએ છીએ કે આ તો બધા ઓઘે ઓઘે બધું કરે છે, કઈ સમજતા નથી, સમજીને કઈ કરતા નથી. પણ આ ઓઘ સંજ્ઞાની હદ શું, ક્યાં સુધી ઓઘ સંજ્ઞા ગણવી અને ક્યારથી ઓઘ સંજ્ઞાને નિવૃત્તિ ગણવી, આ એક વિચારણીય પ્રશ્ન છે, વિચારવા જેવો છે. નહીતર આપણે ઓઘ સંજ્ઞામાં રહી જઈએ અને બીજાને માટે ઓઘ સંજ્ઞા માનીએ અને આપણે ઓઘ સંજ્ઞામાં જ વાઈએ પાછા, આવી એક તકલીફ થાય છે. ત્યારે ઓઘ સંજ્ઞાની નિવૃત્તિ પહેલી વહેલી ક્યાંથી થાય, કે સ્વરૂપ નિશ્ચય સ્વસન્મુક્તાથી થાય ત્યારે આત્મ સ્વરૂપનો નિર્ણય ઓઘ સંજ્ઞાથી નિવૃત્ત થઈને કર્યો ગણાય. એ પહેલા જો આત્મ સ્વરૂપનો નિર્ણય કર્યો હોય તો ઓઘ સંજ્ઞા એ કર્યો ગણાય, અથવા વધારે એ વાતને સ્પષ્ટ કરીએ તો અનાદિથી જે વિચારવાની આપણી પદ્ધતિ છે એમાં રાગની પ્રધાનતા રહેલી છે. રાગની પ્રધાનતા રહેલી છે એટલે રાગનું અવલંબન વર્તે છે અને રાગના આધારે વર્તતું જ્ઞાન આત્માનો નિર્ણય કરે છે. આ નિર્ણયમાં ઓઘ સંજ્ઞા થાય છે, એ નિર્ણય ઓઘ સંજ્ઞા એ થયેલો છે અને એટલે એ નિર્ણય પુરુષાર્થનો ઉપાડ નથી થવા દેતો. પુરુષાર્થ કેમ નથી ઉપડતો એનો આ ઉત્તર છે કે નિર્ણય આત્માનો નિર્ણય ઓઘ સંજ્ઞા એ કર્યો છે માટે પુરુષાર્થ નથી ઉપડતો. જો જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો હોય તો અનંત ગુણ નિધાન આત્માનો પ્રતિભાસ એમાં આવે અને પુરુષાર્થને રોકો રોકાય નહીં એવી રીતે ઉપડે. જેમ કોઈને સગું મરી જાય આત્મીય જન તો એને રુદનને રોકી ન શકે, એના શોકને ને રુદનને તે પોતે ન રોકી શકે, ઈચ્છા હોય તો એને રોકી શકે, બીજા એને રોકવા રોકાવવા પ્રયત્ન કરે તો પણ ન રોકી શકે. કેમ કે એ એક પ્રસંગથી ઉત્પન્ન થયેલી આત્માને અસર થયેલી છે, એ આત્માને તો એ અસર કોઈ વાતોથી નિર્મૂળ ન થાય, વાતોથી ઘૂંસાઈ ન જાય, ઈચ્છાથી ઘૂંસાઈ ન જાય. પોતાની ઈચ્છા થાય કે મારે દુઃખી નથી થવું, રડીને મારે દુઃખી નથી થવું, ઈચ્છા નહીં કામ આવે, રડાઈ જવાશે એનાથી, બરાબર છે. એમ જો યથાર્થ નિર્ણય આત્માના પ્રતિભાસ પૂર્વક સ્વસન્મુક્તામાં થયો હોય તો પુરુષાર્થને રોકો રોકી શકાય નહીં, ન તો પોતાની ઈચ્છા તો રોકવાની કોઈને હોય જ નહીં, આત્મ પુરુષાર્થ રોકવાની ઈચ્છા આત્માર્થીને તો હોય જ નહીં. એટલે એ પ્રશ્ન અસ્થાને છે કે પોતાની ઈચ્છાથી નથી રોકાતો, પણ કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા એના પુરુષાર્થને ન રોકી શકે, એવી રીતે એ પુરુષાર્થ ઉપડે. અને જયારે એવી રીતે એ પુરુષાર્થ ઉપડે ત્યારે પુરુષાર્થ કેવી રીતે કરવો એ સમસ્યા એને ન હોય, જે અત્યારે છે. આ ફરક છે ઓઘ સંજ્ઞા અને ઓઘ સંજ્ઞાની નિવૃત્તિનો, આ તફાવત છે. એટલે જ્યાં સુધી પુરુષાર્થ ન ઉપડે ત્યાં સુધી ઓઘ સંજ્ઞા. અને ઓઘ સંજ્ઞા પહેલેથી થાય જ નહીં એના માટે એક જ્ઞાનીઓએ બહુ સારી વાત કરી છે કે જ્યાં સુધી તને યથાર્થ સ્વરૂપ લક્ષ્ય પુરુષાર્થ ન ઉપડે ત્યાં સુધી તું જિજ્ઞાસામાં જ રહીને નિર્ણયની ભૂમિકામાં શું કરવા આવે છે? નિર્ણય બાંધવો નહીં, આત્મા આવો છે એવો નિર્ણય ન બાંધવો. આ એક સ્વાધ્યાય કરવાની પદ્ધતિ નો વિષય છે. સામાન્યપણે કોઈ પણ બુદ્ધિશાળી માણસ વાંચતો જાય, વિચારતો જાય, સાંભળતો જાય અને નિર્ણય કરતો જાય. હાર વાર આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે. આ એક સામાન્ય પદ્ધતિ છે. હવે આમાં એક તકલીફ ઊભી થાય છે કે વાંચતા વિચારતા સાંભળતા નિર્ણય જ્યાં થઈ ગયો અને રાગના આધારે જે અનાદિની પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં થઈ ગયો, ત્યાં ઓક્સંગના એ જે નિર્ણય થઈ ગયો એ સાચો નિર્ણય થવાની જગ્યા અને બંધ કરી દે છે. એટલે ખાલી જગ્યા નિર્ણય માટે નથી રહેતી. અને જો જીવ જિજ્ઞાસામાં રહીએ, મુમુક્ષુ જીવ, કે આત્મા કેવો છે એનો યથાર્થ નિર્ણય પૂર્વક પુરુષાર્થ ન ઉપડે ત્યાં સુધી આત્મા આવો છે એ નિર્ણય કરવો મને યોગ્ય નથી, આત્મા કેવો, મારું સ્વરૂપ કેવો છે એની જિજ્ઞાસામાં રહેવો મારે યોગ્ય છે. એક માણસ આ જન્મ દરિદ્રી છે અને એક સામાન્ય રોટલાના બટકા માટે પણ એને લાચારી કરવી પડે છે, એવી દરિદ્રતા છે. શું કે રોટલાના ટુકડા માટે પણ એને ભીખ માંગવી પડે. એ માણસના ઘરમાંથી નિધાન નીકળે 8 ફૂટ ડાયામીટર હોય, એક માણસ સુઈ જાય એટલે રૂમનો પથારી થઈ જાય એવડો, એવડો સોનાનો એવડો ચરુ હીરા ને રત્નો થી ભરેલો ઘરમાંથી નીકળે, એની સ્થિતિ કેવી થાય? દરિદ્રતા જોતા વેત નીકળી જાય કે નહીં? તો એનું નામ ભાઈ શું કહેવાય? દરિદ્રતા નીકળી જાય, આ તો ગુણ નિધાન છે આત્મા. અને ગુણ મૂર્તિ કહીએ તો સિદ્ધ પદ જ છે, સાક્ષાત ગુરુદેવના શબ્દમાં કહીએ તો 3 લોકનો નાથ પોતે જ છે. એવું પોતાને પાસે તો આખું પરિણામ સ્વસન્મુખતામાં આવે. અને રાગ થી એવો ભાષે જે તમે કહો છો તો મારે એવો રાખતી પાસે એને શું કરવો છે? એ શું કામનું? તમે સોનાનો ખર્ચ કરો ને પિત્તળની ચીકણ કંઠી આપે તો એક ચેન 5 રૂપિયાનો મળે અને સાચો હોય તો 5 થી 6 હજાર લાગે, એ બજારમાં ફૂટ પહેરી ઉપર 5 રૂપિયાનો મળે, એવો જ દેખાવમાં એવો જ ચળકતા. એમ તમે ખર્ચ કરો છો સમય અને શક્તિનો, કે જે સમય અને શક્તિનો ખર્ચ કરતા તમને ગુણ નિધાન આત્મા ભાસે અને સ્વસન્મુખતા આવે, એટલો ખર્ચ તમે બરાબર કરો છો સંઘની પંચેન્દ્રિય હોવાથી. એ જ ખર્ચ કરતા રાગ થી ભાસે અને એ ભાષા એમાં નુકસાન એ થાય કે પછી જ્ઞાને કે તો આપણે આ ન પાડી આવું નુકસાન થાય, ઓક સંજ્ઞામાં નુકસાન થાય છે. ઓક સંજ્ઞામાં બેસી ન જવા એટલા માટે એક એવો પણ નિર્ણય કરવો જરૂરી છે મુમુક્ષુ જીવ માટે કે જ્યાં સુધી મને મારું સ્વરૂપ રાગની આડ વગર સીધે સીધું પ્રતિભાષી અને પુરુષાર્થ નો ઉપાડ ન આવે સહેજ સહેજ પર્યાયમાં સહજ પુરુષાર્થ, ત્યાં સુધી મારે કોઈ નિર્ણયમાં આવવો નથી. જિજ્ઞાસા મારે એવું છે કે મારું સ્વરૂપ છે કેવું, ખરેખર મારું સ્વરૂપ કેવું. અજીતભાઈ આગ્રા મળ્યા માર્ચમાં, ત્યારે અજીતભાઈ વાત કરી. અલવર અલવર કરીને ગામ છે ને રાજસ્થાન નું, આપણું મંડળ છે વાંચનકાર છે, આત્માર્થી માણસ છે. આગ્રાની શિબિરમાં આવ્યા હતા તો તમારે જેમ જ એમને કીધું કે જેમ જેમ વાંચીએ છીએ અને સાંભળીએ છીએ એમ બુદ્ધિ નિર્ણય કરતી જાય છે. આત્મા સંબંધી જેટલું જેટલું સાંભળવામાં આવે છે અને વાંચવામાં આવે છે તેમ તેમ મારી બુદ્ધિ તો આત્માનો નિર્ણય કરતી જાય છે. કેમ નિર્ણય કરતી જાય છે કે આત્માનો નિર્ણય કરવા માટે જ હું વાંચું છું અને સાંભળું છું, માટે હું શા માટે આ પ્રવૃત્તિ કરું છું. તત્વજ્ઞાનના અભ્યાસની પ્રવૃત્તિ શ્રવણ અને વાંચનથી હું કરું છું. શા માટે કરું છું કે મારે આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો છે. એટલે જેમ જેમ હું વાંચું છું ને જેમ જેમ સાંભળું છું તેમ તેમ હું નિર્ણય કરતો જાઉં છું. અને જયારે મારો નિર્ણય શાસ્ત્ર અનુકૂળ મને બરાબર લાગે છે ત્યારે એમ લાગે છે કે મેં નિર્ણય બરાબર કર્યો. આ એક એને દલીલ મૂકી અને પોતાનો અનુભવની વાત રજૂ કરી. તો મેં એક એની સામે દલીલ કરી કે સમયસાર પરમાગમમાં તો આત્મનિર્ણય કરવાની વાત એવી રીતે છે કે જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. આખી સમયસાર 415 ગાથાની ટીકા કરવામાં આ વિષય ખોલીને કહેવો રહી ગયો હતો, એટલે ભગવાન અમૃતચંદ્ર આચાર્યને વિકલ્પ થઈ ગયો કે એક ખાસ વાત તો મારે કહેવાની બાકી રહી ગઈ. આટલી બધી 415 ગાથાની ટીકામાં મેં ક્યાંય આ વાત ખોલી નથી અથવા ખોલાણી નથી, કારણ કે તો સહેજે વિકલ્પ આવતા હતા, એમને તો કોઈ કૃત્રિમતા ન થાય. તો સહજ વિકલ્પથી જે લખાઈ ગયું તે લખાઈ ગયું, પણ પોતાને ખ્યાલમાં આવી ગયો. એક બહુ મુદ્દાની ને મહત્વની વાત તો રહી જાય છે કે આત્માને ઓળખવો કેવી રીતે નહીં.